એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારના આજના અંકમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી કૃતિની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે વાંચ્યા પછી ખરેખર મન પર છાપ છોડી જાય છે, વિલિયમ ગોલ્ડિંગની લોર્ડ ઓફ ધ ફ્લાઇઝ.
હા બિલકુલ, 1954માં આવેલી આ નવલકથા એ માત્ર એક સાહસ કથા નથી જ નથી.
ના, એનાથી ઘણી વધારે છે. માનવ સ્વભાવના જે અંધારા પાસા છે અને સભ્યતા કેટલી નાજુક છે એના પર એકદમ સીધો કટાક્ષ છે. અને ગોલ્ડિંગને આ કામ માટે 1983માં નોબેલ પુરસ્કાર પણ મળ્યો.
અને એ જે અંધારા પાસાની તમે વાત કરી એ ગોલ્ડિંગે પોતે બહુ નજીકથી જોયા હતા, ખબર છે? બીજા વિશ્વયુદ્ધમાં રોયલ નેવીમાં હતા એ.
અચ્છા.
હા, ડી ડે વખતે અને પેલું જર્મન યુદ્ધ જહાજ બિસ્માર્ક ડૂબ્યું ત્યારે. આ બધી ઘટનાઓએ માનવતાની જે આપણે કહેવાતી ભલાઈની વાતો કરીએ છીએ ને એના પરથી એમનો વિશ્વાસ જ ઉઠી ગયો. એમનું માનવું બહુ સ્પષ્ટ હતું કે માણસ છે ને એ સ્વાભાવિક રીતે જ અનિષ્ટ પેદા કરે છે, જાણે મધમાખી મધ બનાવે એમ. આ કડવો સૂર આખી નવલકથામાં ગુંજતો રહે છે.
ખરેખર આ વાત જરા ચોંકાવનારી તો છે જ, ખાસ કરીને જો આપણે એ સમયની બીજી સાહસ કથાઓ જોઈએ, પેલી આર એમ બેલેન્ટાઇનની ધ કોરલ આઇલેન્ડ જેવી.
હા, જેમાં બાળકો ટાપુ પર ફસાય અને કેવો સરસ આદર્શ સમાજ બનાવે.
બરાબર. અને ગોલ્ડિંગ તો જાણે એની મજાક ઉડાવતા હોય એમ, એ જ પાત્રોના નામ રાલ્ફ જેક વાપરીને બિલકુલ ઉલટું એકદમ ભયાનક ચિત્ર ઊભું કરે છે.
એમનો તર્ક સીધો હતો, જો મોટાઓનું નિયંત્રણ ના હોય, સમાજનું માળખું ન હોય, તો માણસનો સ્વભાવ ઉમદા રહેવાને બદલે શું કહેવાય, અંધાધૂંધી અને ક્રૂરતા તરફ જ વળે.
પણ આ થોડું વધારે પડતું નિરાશાવાદી નથી લાગતું? મતલબ બધા જ એવા હોય?
સવાલ તો થાય જ, પણ જુઓ, ગોલ્ડિંગ જે સમયમાં લખી રહ્યા હતા, બીજું વિશ્વયુદ્ધ હમણાં જ પૂરું થયું હતું, હોલોકોસ્ટની ભયાનકતા સામે હતી, શીતયુદ્ધનો ડર, પરમાણુ યુદ્ધનો ભય.
હા, એ વાત સાચી છે, માહોલ જ એવો હતો.
એટલે એમની ચિંતા સમજી શકાય એવી છે. એ માનતા હતા કે સભ્યતાનું જે આવરણ છે ને એ બહુ પાતળું છે, ગમે ત્યારે તૂટી શકે. આ નવલકથા એ જ ચિંતાનું પ્રતિબિંબ છે.
તો આજની આપણી ચર્ચાનો હેતુ એ જ છે કે આ નવલકથાના કથાનક, પાત્રો, એના ઊંડા અર્થો એ બધું સમજીએ અને જોઈએ કે આજે પણ એ કેમ આટલી મહત્વની ગણાય છે.
બિલકુલ, ચાલો તો શરૂ કરીએ એ નિર્જન ટાપુ પરની સફર.
કેવી રીતે શરૂઆત થાય છે વાર્તાની?
યુદ્ધનો સમય છે, બ્રિટિશ સ્કૂલના બાળકોને એક વિમાનમાં ક્યાંક સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા છે, પણ વિમાન એક અજાણ્યા પેસિફિક મહાસાગરના ટાપુ પર તૂટી પડે છે.
ઓ!
અને બચી જાય છે માત્ર બાળકો, 6 થી 12 વર્ષના, કોઈ મોટું નહીં, કોઈ નિયમો નહીં. શરૂઆતમાં તો આ બધું એકદમ રોમાંચક લાગે છે.
અરે વાહ, આખો ટાપુ આપણો, રમવાની છૂટ,
સ્વતંત્રતાનો અનુભવ નહીં.
હા,
પણ આ સ્વર્ગ જેવી શરૂઆત કેટલો સમય ટકે છે એ જ મોટો સવાલ છે. ગોલ્ડિંગ અહીં જ પહેલો ઇશારો કરે છે. બહુ જલ્દી આ રોમાંચ ઉસરી જાય છે અને ટાપુ બની જાય છે એક પ્રયોગશાળા જેવો, જ્યાં સભ્યતા અને જંગલીપણું સામસામે આવી જાય છે.
અને પાત્રો, મુખ્ય પાત્રો કોણ છે?
મુખ્ય છે રાલ્ફ. દેખાવડો છે, થોડો નેતા જેવો લાગે છે. એનું ધ્યાન છે વ્યવસ્થા જાળવવા પર અને કોઈક રીતે બચીને ઘરે પાછા જવા પર. એને સાથ મળે છે પિગીનો.
પિગી બુદ્ધિશાળી પણ થોડો શારીરિક રીતે નબળો ને?
બરાબર. પિગી એટલે તર્ક, વિજ્ઞાન, એમના જૂના સમાજની બુદ્ધિ, એના ચશ્મા બહુ મહત્વના છે. અને એમને મળે છે પેલો શંખ.
હા, શંખ, જેનાથી સભા બોલાવાય.
અને જેના હાથમાં શંખ હોય એ બોલી શકે, એટલે કે વણી સ્વાતંત્ર્ય. રાલ્ફ લોકશાહી રીતે નેતા ચૂંટાય છે.
પણ ત્યાં જ બીજો દાવેદાર ઊભો થાય છે ખરું ને, જેક.
હા, જેક, પેલો ગાયક વૃંદનો વડો હતો એ. એને શિકારમાં અને સત્તામાં વધારે રસ છે. આમ તો રાલ્ફનું નેતૃત્વ સ્વીકારે છે શરૂઆતમાં, પણ અંદરખાને અસંતોષ તો દેખાય જ છે.
એટલે સંઘર્ષના બીજ તો શરૂઆતથી જ રોપાઈ ગયા.
બિલકુલ. આ બે છોકરાઓ, રાલ્ફ એટલે વ્યવસ્થા, લોકશાહી, અને જેક એટલે વૃત્તિ, સરમુખત્યારશાહી, એમની વચ્ચેનો સંઘર્ષ જ આખી નવલકથાને આગળ ધપાવે છે. અને એક ત્રીજું પાત્ર પણ છે, સાયમન.
સાયમન શાંત, થોડો રહસ્યમય,
હા, અને કદાચ આ બધામાં સૌથી ઊંડી સમજ ધરાવતો હોય એવો.
તો શરૂઆતમાં વ્યવસ્થા સ્થાપવાના પ્રયત્નો તો થાય છે, શંખનો ઉપયોગ, સભાઓ, આગ પ્રગટાવવાનો નિર્ણય પણ લેવાય છે બચાવ માટે.
હા, પણ પ્રયાસો સફળ કેટલા થાય છે? એ જ વાત છે, શરૂઆતથી જ મુશ્કેલીઓ આવવા માંડે છે. પહેલી જ સભામાં નાના બાળકો બીસ્ટીની વાત કરે છે.
બીસ્ટી? કોઈ કાલ્પનિક રાક્ષસ?
હા, એક ડરામણો જીવ, એટલે કે ભય અને અંધશ્રદ્ધાનો પહેલો પ્રવેશ. પછી સંકેત માટે આગ પ્રગટાવવા જાય છે પર્વત પર, પણ એટલા અણઆવડતથી કે આગ આખા જંગલમાં ફેલાઈ જાય છે.
ઓહ!
અને એમાં એક નાનો છોકરો, જેના ગાલ પર જન્મચિહ્ન હતું, એ ગુમ થઈ જાય છે. કોઈને ખબર નથી પડતી કે એનું શું થયું. આ પહેલું મૃત્યુ, જાણે આવનારા ભયંકર સમયનો સંકેત.
આકસ્મિક મૃત્યુ પણ એ બતાવે છે કે પરિસ્થિતિ કેટલી ગંભીર બની શકે.
અને પછી શ્રમના વિભાજનમાં પણ મતભેદ. રેલ્ફ અને સાયમન રહેવા માટે ઝૂંપડીઓ બનાવવા પર જોર આપે છે, જ્યારે જેક અને એના સાથીઓ શિકાર કરવા, માંસ લાવવા પાછળ પડે છે.
એટલે કે પ્રાથમિકતાઓ બદલાવા માંડે છે. ટૂંકા ગાળાનો ફાયદો, મતલબ કે માંસ, એ લાંબા ડાળાની જરૂરિયાત, જેમ કે આશ્રય અને બચાવ માટેની આગ, એના પર હાવી થવા લાગે છે.
બરાબર. અને પેલો બિસ્ટીનો ભય, એ તો ધીમે ધીમે વધતો જ જાય છે, તર્ક પર હાવી થતો જાય છે.
બાળકોની હાલત પણ બગડતી જાય છે, નહીં?
હા, ગંદા રહે છે, વાળ વધી જાય છે, જંગલી જેવા થતા જાય છે. અને જેકનો સાથી છે રોજર, એની ક્રૂરતાની પહેલી ઝલક દેખાય છે. એ નાના છોકરાની આસપાસ પથ્થર ફેંકે છે, પણ સીધો મારતો નથી, જાણે હજુ સમાજના નિયમો થોડા એને રોકી રહ્યા હોય.
પણ પછી પેલો વળાંક આવે છે, જેક ચહેરો રંગે છે તે.
હા, આ બહુ મહત્વનું છે. જેક પોતાના ચહેરા પર માટી અને કોલસાથી રંગ કરે છે, એક માસ્ક બનાવી લે છે.
આ માસ્કની વાત મને હંમેશા બહુ રસપ્રદ લાગી છે. એક માસ્ક પહેરવાથી આટલો ફરક કેવી રીતે પડી શકે?
કારણ કે એ માસ્ક એને એની જૂની ઓળખમાંથી, શરમમાંથી, સંસ્કારોમાંથી મુક્તિ અપાવે છે. હવે એ જેક નથી, પણ એક અનામી શિકારી છે. માસ્કની પાછળ એ વધુ હિંસક, વધુ આદિમ બની શકે છે.
જવાબદારીમાંથી છુટકારો.
અને એ માસ્ક પહેરીને એ પહેલીવાર ડુક્કરનો સફળ શિકાર કરે છે. પણ એ જ વખતે દુર્ભાગ્ય, ક્ષિતિજ પર એક જહાજ દેખાય છે. પણ પેલા શિકારના ઉત્સાહમાં સંકેત અગ્નિ બુઝાઈ ગયેલો હોય છે.
ઓ ના, બચવાની તક ગુમાવી દીધી.
હા, અને આના કારણે રેલ્ફ અને જેક વચ્ચે મોટો ઝઘડો થાય છે. ગુસ્સામાં આવીને જેક પિગીને મારે છે અને એના ચશ્માનો એક કાચ તોડી નાખે છે.
એટલે બુદ્ધિ અને તર્ક પર સીધો હુમલો. ચશ્મા તો આગ પ્રગટાવવા માટે પણ જરૂરી હતા, નહીં?
બિલકુલ. એટલે એ તૂટેલા કાચનો અર્થ બહુ મોટો છે. તર્કનું, સ્પષ્ટ દૃષ્ટિનું ભંગાણ શરૂ થઈ ગયું છે. સમાજ હવે સ્પષ્ટ રીતે બે ભાગમાં વહેંચાઈ રહ્યો છે. રેલ્ફ ફરી સભા બોલાવે છે, પણ એ નિષ્ફળ જાય છે.
જેક હવે સાંભળવા તૈયાર નથી.
ના, જેક ખુલ્લેઆમ નિયમોને પડકારે છે. કહે છે, નિયમો ગયા ભાડમાં. અને બીસ્ટનો ભય હજુ વધે છે. સાયમન ફરી કહેવાની કોશિશ કરે છે, કદાચ બીસ્ટ એ ફક્ત આપણે જ છીએ, પણ કોઈ એની વાત પર ધ્યાન નથી આપતું.
કારણ કે ભય એટલો વધી ગયો છે કે તર્ક માટે કોઈ જગ્યા જ નથી રહી.
અને હવે ભયને એક, શું કહેવાય, નક્કર સ્વરૂપ મળે છે.
પેલો મૃત પેરાટ્રૂપર?
હા, રાત્રે આકાશમાં ક્યાંક દૂર યુદ્ધ ચાલી રહ્યું છે. એમાંથી એક મૃત પાયલેટ પેરાશૂટ સાથે નીચે આવે છે અને પર્વત પર ઝાડમાં ફસાઈ જાય છે. પવન વાય ત્યારે એનું શરીર હાલે છે, જે દૂરથી કોઈ ભયાનક પ્રાણી જેવું દેખાય છે.
એટલે બાળકોનો જે ડર હતો એમને સાચો લાગવા માંડ્યો.
બરાબર. હવે બીસ્ટ કાલ્પનિક નથી, પણ પર્વત પર ખરેખર છે. અને આ ભયનો ઉપયોગ કરીને જેક પોતાની સત્તા વધારે મજબૂત કરે છે. એ રેલ્ફથી અલગ થઈ જાય છે અને પોતાના સાથીઓ સાથે કેસલ રોક નામની જગ્યાએ જતો રહે છે.
કેસલ રોક? નામ જ સૂચવે છે કે આ કોઈ લોકશાહીની જગ્યા નથી, આ તો કિલ્લો છે, સત્તાનું કેન્દ્ર.
હા, એક કુદરતી કિલ્લો જેવો છે. અને ત્યાંથી જેક પોતાની અલગ ટોળી ચલાવે છે. હવે વાર્તા ખરેખર અંધકાર તરફ જાય છે.
રાલ્ફ પાસે હવે બહુ ઓછા સાથીઓ બચ્યા હશે.
હા, જેકની ટોળી હવે પૂરી રીતે શિકાર અને આદિમ આવેગોને વરેલી છે. તેઓ એક માદા ડુક્કરનો શિકાર કરે છે, પણ એ શિકાર માત્ર ખાવા માટે નથી, એ એકદમ ક્રૂર અને જાણે કોઈ ધાર્મિક વિધિ જેવો છે.
વિધિ કેવી રીતે?
તેઓ ડુક્કરનું માથું કાપીને એને એક ધારદાર લાકડી પર ખોસી દે છે અને એને જંગલમાં મૂકી આવે છે, અંધકાર માટે ભેટ, જાણે બિસ્ટને શાંત કરવા માટે બલી ચડાવ્યો હોય.
ઓ, અને અહીં જ પેલો લોર્ડ ઓફ ધ ફ્લાઈઝ આવે છે.
બરાબર. સાયમન, જે હંમેશા એકલો ભટકતો રહે છે અને સત્ય સમજવાની કોશિશ કરે છે, તે આ જગ્યાએ પહોંચે છે. એ જુએ છે પેલો ડુક્કરનું માથું જેના પર માખીઓ બણબણી રહી છે, લોહી નીતરી રહ્યું છે. એકદમ ભયાનક દૃશ્ય છે. અને સાયમનને, જે કદાચ તાવમાં છે અથવા થાકી ગયો છે, તેને ભ્રમ થાય છે. એને લાગે છે કે આ લોર્ડ ઓફ ધ ફ્લાઈઝ, જેનો અર્થ થાય માખીઓનો સ્વામી, અને જે બાઇબલમાં શેતાનનો એક નામ છે બિલ્ઝેબબ, એના જેવું જ એની સાથે વાત કરી રહ્યું છે.
શું કહે છે માથું?
એ માથું જ સાયમનને કહે છે કે ખરો બીસ્ટ, ખરો રાક્ષસ એ બહાર ક્યાંય નથી, એ તો બાળકોની અંદર જ છે. હું તારો જ ભાગ છું, એમ કહે છે. હું જ કારણ છું કે બધું બગડી રહ્યું છે.
બાપરે, આ તો હચમચાવી નાખે તેવી વાત છે. ગોલ્ડિંગ સીધું જ કહી રહ્યા છે કે અનિષ્ટ આપણામાં જ છે.
હા, અને સાયમન આ સત્ય સમજી જાય છે. એને ખબર પડે છે કે પર્વત પરનો બીસ્ટ તો પેલો મૃત પાયલટ જ છે, એટલે એ આ સત્ય બધાને કહેવા માટે નીચે દોડે છે.
પણ શું લોકો એનું સાંભળવા તૈયાર હશે?
ના, નીચે તો વાતાવરણ જુદું જ છે. વાવાઝોડું ઘેરાઈ રહ્યું છે. જેકની ટોળીએ શિકાર પછી માંસ ખાધું છે અને હવે તેઓ આગની આસપાસ જંગલી નૃત્ય કરી રહ્યા છે. પૂરા આવેશમાં છે.
ટોળાશાહી જેવો.
બરાબર. અને એ જ વખતે અંધારામાં, વાવાઝોડામાં લથડતો સાયમન પેલા નૃત્ય કરતા ટોળા વચ્ચે આવી પહોંચે છે. બીસ્ટ, બીસ્ટ એવી બૂમો પડે છે. આવેશમાં અને ભયમાં ટોળું સાયમનને જ બીસ્ટ સમજી બેસે છે.
ઓ ના.
અને તેઓ એના પર તૂટી પડે છે, એને મારી નાખે છે દાંતથી, નખથી, લાકડીઓથી. અને સૌથી દુઃખદ અને ભયાનક વાત એ છે કે રાલ્ફ અને પીગી પણ, જેઓ દૂર ઊભા હતા, એ ક્ષણિક આવેશમાં આ કૃત્યમાં ખેંચેલી જાય છે, ભલે પછી એમને પસ્તાવો થાય.
એટલે સાયમન જે સત્ય લઈને આવ્યો હતો, એ જ સત્યથી ડરેલા ટોળા દ્વારા મારી નંખાયો, જાણે કોઈ પ્રબોધકનું બલિદાન. આ ટોળાશાહીનું કેટલું ભયાનક ચિત્રણ છે. હવે શું બચે છે?
હવે તો બસ સભ્યતાનું સંપૂર્ણ પતન જ બાકી છે. સાયમનના મૃત્યુ પછી રાલ્ફ અને પીગી અપરાધ ભાવ નીચે દબાયેલા છે, પણ જેકની ટોળીમાં ત્યાં કોઈ પસ્તાવો નથી. જેક હવે કેસલ રોક પર સંપૂર્ણપણે ભય અને હિંસાથી રાજ કરે છે. એની સત્તા સામે કોઈ બોલી શકતું નથી.
એની સત્તા હવે નિરંકુશ છે.
હા, અને હવે એનું નિશાન છે રાલ્ફ પાસે રહેલી છેલ્લી શક્તિ, પીગીના ચશ્મા.
હા, આગ પ્રગટાવવાની શક્તિ, ટેકનોલોજી.
બરાબર. જેકની ટોળી રાત્રે રાલ્ફના કેમ્પ પર હુમલો કરે છે અને પીગીના ચશ્મા ચોરી જાય છે. હવે રાલ્ફ અને એના સાથીઓ સાવ નિસહાય છે. આગ પણ નથી પ્રગટાવી શકતા અને પીગી તો લગભગ આંધળો જ થઈ ગયો છે.
હવે તો કોઈ આશા નથી લાગતી.
છતાં એક છેલ્લી કોશિશ. રાલ્ફ, પીગી અને પેલા જોડિયા ભાઈઓ સેમ અને એરિક, જે હજુ રાલ્ફ સાથે છે, તેઓ કેસલ રોક જાય છે ચશ્મા પાછા માંગવા.
શું લાગે છે જેક આપશે?
પીગી બિચારો હાથમાં પેલો શંખ લઈને ઊભો રહે છે અને તર્ક અને નૈતિકતાની છેલ્લી કરુણ અપીલ કરે છે. એ પૂછે છે, શું સારું છે, નિયમો અને સમજૂતીથી રહેવું કે પછી શિકાર કરવો અને હત્યા કરવી, કાયદો અને બચાવ સારો કે પછી બધું તોડીફોડી નાખવું સારું?
શું કોઈ સાંભળે છે એની વાત?
ના, એની અપીલ જાણે પથ્થરો સાથે અથડાઈને પાછી આવે છે. અને ત્યારે જ રોજર, જે હવે ક્રૂરતાની મૂર્તિ બની ગયો છે,
હા રોજર,
તે ઉપરથી જાણી જોઈને ઈરાદાપૂર્વક એક મોટો પથ્થર ગબડાવે છે.
ઓ,
પર પટકાય છે, એનું માથું ફૂટી જાય છે, એ ત્યાં જ મૃત્યુ પામે છે.
અને પેલો શંખ?
શંખ પણ પીગીના હાથમાંથી છટકીને નીચે પડે છે અને એના હજારો ટુકડા થઈ જાય છે, સફેદ ધૂળ જેવો.
એટલે અંત. તર્કનું મૃત્યુ, બુદ્ધિનું મૃત્યુ, વ્યવસ્થાનું મૃત્યુ. શંખના ટુકડા જાણે તૂટેલી સભ્યતાના જ ટુકડા છે. અને રોજરની ક્રૂરતા, એ કોઈ આવેશ નહોતો, એ જાણી જોઈને કરેલું કૃત્ય હતું.
બરાબર. એ દર્શાવે છે કે જ્યારે બધા સામાજિક બંધનો તૂટી જાય ત્યારે માણસ કેટલો નીચે જઈ શકે છે. હવે રાલ્ફનું શું?
એ જ. હવે રાલ્ફ એકલો પડી ગયો.
હા, હવે એ શિકાર છે, જેક અને એની ટોળી માટે રેલ્ફ હવે દુશ્મન છે, જેને ખતમ કરવો જ રહ્યો. તેઓ સેમ અને એરિકને પકડીને ત્રાસ આપે છે અને રેલ્ફ ક્યાં છુપાયો છે એ જાણી લે છે.
અને પછી
તેને છુપાયેલી જગ્યામાંથી બહાર કાઢવા માટે તેઓ આખા ટાપુને આગ લગાડી દે છે.
શું આખા ટાપુને?
એ જ આગ જે બચાવ માટે પ્રગટાવવાની હતી. હા, એ જ આગ જે શરૂઆતમાં સંકેત માટે જરૂરી હતી, તે જ આગ હવે વિનાશ અને હત્યાનું સાધન બની ગઈ છે. આનાથી મોટી વક્રતા શું હોઈ શકે?
ખરેખર
આગથી બચવા ધુમાડાથી ગુંગળાતો રાલ્ફ ભાગે છે, ભાગે છે. પાછળ શિકારીઓનો પોકાર છે. એ ભાગીને છેવટે સમુદ્ર કિનારે પહોંચે છે અને ત્યાં એકદમ સ્તબ્ધ થઈ જાય છે.
શું જુએ છે?
એ જુએ છે એક બ્રિટિશ નૌકાદળનો સફેદ યુનિફોર્મ પહેરેલો અધિકારી ત્યાં ઉભો છે. એક મોટું યુદ્ધ જહાજ કિનારા પાસે લાંગરેલું છે.
બચાવ આવી ગયો.
હા, બચાવ આવી ગયો. અને જેવા પેલા શિકારી બાળકો અધિકારીને જુએ છે, તેઓ અચાનક જાણે ફરીથી નાના ગંદા રડમસ સ્કૂલના બાળકો બની જાય છે. પેલી જંગલિયત ક્યાંક ગાશપ થઈ જાય છે.
અને પેલો અધિકારી, એને કંઈ ખબર પડે છે કે શું થયું છે?
ના, એને તો કંઈ જ ખબર નથી. એ તો ટાપુ પર લાગેલી આગનો ધુમાડો જોઈને આવ્યો છે. એ બાળકોને જોઈને નિર્દોષતાથી પૂછે છે, શું ચાલી રહ્યું તું અહીંયા? રમતગમત?
રમતગમત? એને ક્યાં ખબર છે કે કેવી ભયાનક રમત રમાઈ ગઈ? અને રાલ્ફનું શું થાય છે? એ રડવા લાગે છે ને?
હા, રાલ્ફ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે છે. પણ એ આંસુ માત્ર બચી ગયાની રાહતના નથી.
શેના માટે છે એ આંસુ?
પુસ્તકમાં લખ્યું છે તેમ રાલ્ફ રડે છે નિર્દોષતાના અંત માટે, માણસના હૃદયના અંધકાર માટે અને પિગી નામના સાચા શાણા મિત્રના પતન માટે. એ સમજી ગયો છે કે ટાપુ પર જે થયું એ માત્ર બાળકોની રમત નહોતી, એ માણસના સ્વભાવનું, માનવજાતનું કદરૂપું સત્ય હતું.
અને સૌથી મોટો વ્યંગ તો એ છે કે એમને બચાવવા આવનાર પુખ્ત દુનિયા, પેલો નૌકાદળનો અધિકારી, એ પોતે પણ એક મોટા યુદ્ધનો ભાગ છે.
બરાબર. જે દુનિયા બાળકોને સભ્ય બનાવવાની હતી એ દુનિયા પોતે જ વિનાશક યુદ્ધમાં લાગેલી છે. અને જે આગ વિનાશ માટે લગાડવામાં આવી હતી એ જ આગના ધુમાડાએ બચાવ ટુકડીને આકર્ષિત કરી.
ખરેખર અદ્ભુત અને એટલું જ અસ્વસ્થ કરનારું ચિત્રણ છે. તો અંતે આ નવલકથા આપણને કયા મુખ્ય વિચારો સાથે છોડી જાય છે? સભ્યતા વિરુદ્ધ જંગલીપણું, એ તો સ્પષ્ટ છે.
હા, અને માનવ હૃદયમાં જ વસેલો બીસ્ટ એટલે કે આંતરિક અનિષ્ટ, નિર્દોષતાનો અંત કેવી રીતે આવે છે એ.
તોડાશાહી અને જ્યારે લોકો આંખ બંધ કરીને કોઈને અનુસરે ત્યારે શું જોખમ રહેલું છે એ પણ. અને પેલો સંઘર્ષ, તર્ક વિરુદ્ધ ભાવના કે વૃત્તિ.
ગોલ્ડિંગે આ બધા વિચારોને પ્રતીકો દ્વારા, શંખ, પિગીના ચશ્મા, આગ, પેલું ડુક્કરનું માથું એટલે કે લોર્ડ ઓફ ધ ફ્લાઇઝ, રંગેલા ચહેરા, આ બધા દ્વારા ખૂબ જ અસરકારક રીતે રજૂ કર્યા છે.
અને એની અસર વાંચતી વખતે કેવો અનુભવ થાય છે?
અનુભવ તો શું કહું, અસ્વસ્થ કરી દે એવો છે. તમે આશા રાખો કે કંઈક સારું થશે, પણ ગોલ્ડિંગ સતતે આશાને તોડતા જાય છે. સાયમન અને પિગીનું મૃત્યુ ખરેખર હચમચાવી નાખે છે. અને સૌથી ડરાવણી વાત એ છે કે બાળકો જે ક્રૂરતા આચરે છે એ સાવ અજુગતી નથી લાગતી. ક્યાંક ને ક્યાંક એમ લાગે કે હા, આવું બની શકે. એ ક્રૂરતા ભયાનક રીતે માનવીય લાગે છે અને આ જ વિચાર સૌથી વધુ ખલેલ પહોંચાડે છે.
એટલે જ કદાચ આ નવલકથા આજે પણ એટલી જ પ્રસ્તુત છે. એ આપણને સતત યાદ અપાવે છે કે સભ્યતાનું આવરણ કેટલું પાતળું અને નાજુક હોઈ શકે છે.
અને આપણી અંદર જે અંધકાર રહેલો છે એને ઓળખીને તેનો સામનો કરવાની હિંમત રાખવી કેટલી જરૂરી છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.